તારીખ 28/8/1992 શ્રી સમયસાર શ્લોક 10 તથા ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
આગળ શુદ્ધનીનો ઉદય થાય છે, હવે પછીની ગાથામાં શુદ્ધની ઉદય થવાથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને અવલંબે છે, અનુભવ કરે છે, એ આગળની ગાથાનો 14 ગાથાનો વિષય છે. એ શ્લોકમાં કહે છે પહેલા તેની સૂચના રૂપે, સૂચના એટલે ઉપોદઘાત, વિષયની શરૂઆત. આત્મસ્વભાવમ પરભાવભિન્નમ આપૂર્ણમ આદ્યંત વિમુક્ત એકમ વિમુક્તમ એકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યજેતિ. શ્લોકાર્થ: શુદ્ધ નયો આત્મસ્વભાવમ પ્રકાશયન અભ્યજેતિ. શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે. શુદ્ધને કેવી રીતે ઉદય થાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને કહો કે આત્માના સ્વભાવને કહો, એને પ્રગટ કરતો એટલે પ્રગટપણે અનુભવ કરતો, પ્રગટ કરતો એટલે પ્રગટપણે અનુભવ કરતો ઉદય રૂપ થાય છે. સ્વભાવ તો અનાદિ અનંત પ્રગટ છે, એ તો કહેશે કે સ્વભાવ તો અનાદિ અનંત છે અને તેમાં અપ્રગટ પ્રગટ આદિ કોઈ વાત લાગુ પડતી નથી. પ્રગટ અપ્રગટથી પર છે, એ તો અવસ્થા ભેદ છે. પ્રગટ અવસ્થા પ્રગટી, પહેલાં અપ્રગટ હતી તે પ્રગટી, એ અવસ્થા ભેદ છે. સ્વભાવ તો સ્વભાવ છે નિરાવરણ. શુદ્ધ નહી આત્માના સ્વભાવને પ્રગટપણે અનુભવ કરતો ઉદય થાય છે, અર્થાત શુદ્ધ નહી જ્યારે ઉદય થાય છે ત્યારે આત્માનો સ્વભાવ પ્રગટપણે જ્ઞાન ગોચર અને અનુભવ ગોચર થાય છે. જાણવામાં પણ આવે છે અને અનુભવવામાં પણ આવે છે. જાણવું પણ થાય છે અને વેદવું પણ થાય છે. અહીંયા બંને લઈ લ્યું. તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે અથવા આત્મ સ્વભાવ પ્રગટપણે જણાય છે, અનુભવાય છે, તે કેવો છે કે પરદ્રવ્ય પરભાવોના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા સર્વ પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. આ સ્વરૂપના જ્ઞાનમાં અન્યનું જ્ઞાન કેવી રીતે આવી જાય છે, પરનું જ્ઞાન કેવી રીતે આવી જાય છે કે જેનો અનુભવ થયો તે પરદ્રવ્યથી ભિન્ન છે એવો અનુભવ થયો, ભલે વિકલ્પ નથી તો પણ, કેમ કે એકલા સ્વભાવનો અનુભવ થયો ને. એકલાનો અર્થ એમ છે કે પર નહોતું, પરના નાસ્તિત્વનું જ્ઞાન ત્યાં થાય છે. પરદ્રવ્ય પરભાવો અને પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો, પર પદાર્થો, પર પદાર્થોના પરિણામો એટલે અવસ્થાઓ, અને એ પર પદાર્થોના નિમિત્તે જ્ઞાનમાં જે અથવા આત્મામાં જે વિભાવો થાય છે તેના નિમિત્તે થતા પોતાના વિભાવો એવા પરભાવોથી, એવું કાંઈ ત્યાં અનુભવમાં આવ્યું નહોતું, તેનાથી આ સ્વભાવ તદ્દન ભિન્ન છે એવો ભિન્નપણે પ્રગટ અનુભવ કરે છે. શુદ્ધ નહીં આવા આત્માનો ભિન્નપણે અનુભવ કરે છે, પ્રગટપણે અનુભવ કરે છે. વિકલ્પ નથી ત્યાં, આ સ્વ છે અને આ પર છે એવો વિકલ્પ નથી. સ્વનો સ્વપણાનો વિકલ્પ નથી, પરનો પરપણાનો પણ વિકલ્પ નથી, છતાં જ્ઞાન બંનેનું ત્યાં થાય છે. સ્વ અસ્થિ છે એટલે એનું અસ્થિપણે જ્ઞાન થાય છે, પર નાસ્તિ છે એટલે એનું નાસ્તિપણે જ્ઞાન થાય છે. વળી તે આપૂર્ણમ આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, અર્થાત સમસ્ત લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. આત્મ સ્વભાવ પોતાના સ્વરૂપે સમસ્તપણે પૂર્ણ છે, કોઈ ખામી નથી એમાં, સ્વભાવમાં કોઈ ખામી નથી, એક અવગુણ નથી, કોઈ ક્ષતિ નથી, પોતાના સ્વરૂપથી પોતે પરિપૂર્ણ છે. બહુ સાદી ભાષામાં બેન છે એવી રીતે લે છે વચનામૃતમાં કે આત્મામાં બધું ભર્યું છે, આત્મામાં બધું જ ભર્યું છે, એને કાંઈ જોઈએ ને બહાર લેવા જવું પડે એવું કાંઈ, ખાલી ક્ષતિપણું ઓછાપણું ઉણપપણું એવું કાંઈ એમાં નથી. પોતાને જોઈએ તે બધું ભર્યું છે, અને પોતાને જોઈએ મુખ્યપણે તો શાંતિ અને આનંદ જોઈએ, તે આનંદ ભરેલા છે. વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, અને જાણવાની અપેક્ષા એ લઈએ તો સમસ્ત લોકાલોકને જાણનાર છે, અથવા કાંઈ પણ જાણવું બાકી રહી જાય અને અજાણપણું રહી જાય એવું જ્ઞાનમાં કાંઈ નથી. થોડું પણ અજાણ્યું રહી જાય જ્ઞાન એવું બની શકવા યોગ્ય નથી. એના ઉપરથી તો સર્વજ્ઞની સત્યતાની પ્રતીતિ થાય છે. આ એક ન્યાય ઉપર સર્વજ્ઞએ કહ્યું એ શા માટે સાચું માનવું અથવા વિશ્વાસ કરવો, એમને આપ્ત કહેવા, વિશ્વસનીય ગણવા, કેમ કે તેમણે કહ્યું એમાં એ ક્યાંય અજાણ્યા નહોતા. સત્તર કેમ આવે છે કે સર્વજ્ઞ બધું જાણે એ ઠીક છે, પણ ઇરાદાપૂર્વક મૃષા ન કહે, મૃષા એટલે ફેરફાર વાળું ખોટું, પણ કોઈ વાતથી અજાણ્યા હોય ને એમનાથી બીજું કહેવાય ગયું હોય એવું ન બને. જેમ કે કાળ અનંત છે અને આ સંસાર પણ અનંત છે, અનંતકાળ આ સંસાર રહેવાનો છે, ક્યારે પણ પ્રલય થવાનો નથી, સર્વનાશ થવાનો નથી. નાની મતમાં એમ માને છે એક કાળે સર્વનાશ થશે, પછી બ્રહ્મા ફરીને સૃષ્ટિની ઉત્પત્તિ, એકવાર શંકર નાશ કરી દેશે બ્રહ્મા ઉત્પત્તિ કરશે, પછી વિષ્ણુ એનું પ્રતિપાલન કરશે. સર્વજ્ઞએ એમ કહ્યું અર્યંત જિનેશ્વર દેવે કે નહીં, ક્યારે પણ આ વિશ્વનો અભાવ થાય, નાશ થાય એવું બનવાનો નથી. અનાદિથી ચાલતો સંસાર અનંતકાળ આમ જ ચાલવાનો છે. ક્યાં અજાણ્યા હોય ને ભૂલથી એવું કહેવાય ગયું હોય, કોઈ કાળથી, કોઈ ક્ષેત્રથી, કોઈ દ્રવ્યથી, કોઈ ભાવથી સર્વજ્ઞ અજાણ્યા નથી. સમસ્ત લોકાલોકને જાણનાર છે એવો આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે એમ પણ શુદ્ધનય પ્રગટ કરે છે. એટલે કે શુદ્ધનયમાં આત્માના સર્વજ્ઞપણાની પ્રતીતિ આવે છે, કેવળ જ્ઞાનની પ્રતીતિ આવે છે, મોક્ષની પ્રતીતિ આવે છે, ક્ષય દ્રવ્યની પ્રતીતિ આવે છે. કેવળ જ્ઞાનની પ્રતીતિ આવે છે તો કેવળ જ્ઞાનનો જેટલો વિષય છે એની પણ પ્રતીતિ આવી જાય છે એમ શુદ્ધને પ્રગટ કરે છે. ભેદ નથી પડતા છતાં અભેદમાં સર્વ ભેદોનું જ્ઞાન ગર્ભિત છે. જે શુદ્ધનયના અભેદ અનુભવમાં આત્માનું જ્ઞાન થયું, એ આત્માના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકના સર્વ ભેદોનું જ્ઞાન ગર્ભિતપણે આવી જાય છે. અભેદમાં બધા ભેદો સમાઈ ગયા એમ કે છે, ભલે પ્રગટ ન થાય છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાનમાં, પણ એમાં એની લબ્ધિ થઈ ગઈ છે. કેવળ જ્ઞાનની લબ્ધિ છે એટલે સર્વ જ્ઞાનની એમાં લબ્ધિ છે. લોકો ત્રિકાળ વેતા કહે છે, ભગવાન તો ત્રિકાળ વેતા છે, અને કેટલાક તો જૈન દર્શનથી એટલા અજાણ્યા છે કે આમ તો બ્રાહ્મણ હતા, થોડા વિદ્વાન જેવા પણ હતા, વૈદ ડોક્ટર હતા. આપણામાં તો ત્રિકાળ વેતા ભગવાન છે, જૈનમાં તો કોઈ ત્રિકાળ વેતા છે નહીં, તમે કેવી રીતે એમને માનવા મીડિયા કે આપણામાં ત્રિકાળ વેતા એક ભગવાન સ્વીકારો છો, ઘણા જ છતાં તો ભગવાન સર્વજ્ઞ શબ્દ નથી વાપરતા, પણ ત્રિકાળ વેતા વેતા એટલે જાણનાર, ત્રણેય કાળ નું જાણનાર. સર્વજ્ઞ કેવા હોય, સર્વજ્ઞ નું પ્રતિપાદન કેવું હોય, શા માટે સત્ય અને વિશ્વસનીય છે, એ બધી વાતો લોપાઈ ગઈ છે. કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે. જ્ઞાનમાં જે ભેદ પ્રભેદ ઉપજે છે એ તો કર્મના સંયોગથી છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધા ભેદો આવરણની અપેક્ષાએ છે. જે શુદ્ધનયનો વિષય જ્ઞાન સ્વભાવ છે, લોકાલોકને જાણનાર, એને કર્મની અપેક્ષા નથી. વળી તે આત્મ સ્વભાવને અનાદિ અંતથી રહિત પ્રગટ કરે છે. આદિ અંત વિમુક્તમ, આદિ અને અંતથી મુક્ત છે, અથવા આદિ અંત જેને નથી. અર્થાત કોઈ આદિથી માંડી જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી, એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે, પ્રગટપણે અનુભવ કરે છે. પારિણામિક ભાવનો પ્રગટ અનુભવ છું એમ શુદ્ધનયમાં પ્રગટ થાય છે, પોતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. અનાદિ અનંત જ્ઞાન વર્તમાન કાળનું અવલંબન, વર્તમાન પૂજિત પંચમ ભાવ પરિણતિનું એમ કહીએ તો અવલંબન તો વર્તમાનનું છે, ભૂત ભવિષ્યનું અવલંબન નથી. છતાં જ્ઞાન અનાદિ અનંતનું આ શ્રુત જ્ઞાનનું સામર્થ્ય કેટલું, કે વર્તમાન સમયમાં અનાદિ અનંતપણો, અનાદિપણો અને અનંતપણો આત્માનું સર્વજ્ઞની જેમ જણાઈ જાય છે. ઠીક, સર્વજ્ઞ પ્રત્યક્ષ જાણે છે, શ્રુત જ્ઞાન પરોક્ષ જાણે છે, પણ વિષય બંનેનો સરખો છે. શું વિષય બંનેનો સરખો છે, ઓછો નથી. કેવળ જ્ઞાનથી શુદ્ધ જ્ઞાનનો વિષય અધૂરો નથી એમ કે છે. આત્મા અનાદિ અનંત છે, એ જ્ઞાન વર્તમાન અનુભવના કાળમાં થઈ જાય છે, એવી પ્રતીતિ સહિત જ્ઞાન થાય છે. હું ક્યારે નવો ઉપજ્યો નથી, ક્યારે મારી નવી ઉત્પત્તિ થઈ નથી, અને અનંત કાળમાં ક્યારે મારો નાશ થવાનો નથી, એવું જ્ઞાન અનુભવ કાળમાં થઈ જાય છે વિકલ્પ વગર. એવા વિકલ્પ ની પણ ત્યાં જરૂર નથી, વગર વિકલ્પે એ જ્ઞાન થાય છે. તો ભેદ છે ત્રણ કાળના, પણ ત્રણ કાળનું જ્ઞાન વર્તમાન કાળમાં અભેદપણે થાય છે. એમ સર્વ ભેદોનું જ્ઞાન વર્તમાન કાળમાં અભેદપણે થઈ જાય છે. વળી તે આત્મ સ્વભાવને એક પ્રગટ કરે છે, એક પ્રગટ કરે છે એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. આ એકમનો અર્થ કર્યો છે. શું? અનુભવનો વિષય, શુદ્ધ નયનો વિષય એક છે, અભેદ છે, એકાકાર છે, અખંડ છે. શું? નિર્ભેદ છે, ભેદ એમાં પડતો નથી. વસ્તુ પણ એવી છે અને જેવી વસ્તુ છે એવી જ અનુભવમાં આવે છે એમ કહેવું છે. ભેદ અપેક્ષાએ છે અને ભેદોની મર્યાદા છે, અભેદપણો અમર્યાદિત છે. અભેદપણો છે એ એટલે તે આત્માને એક પ્રગટ કરે છે, અથવા હું એક છું એમ અનુભવાય છે. પ્રગટપણે એમ અનુભવાય છે કે હું એક છું. આ એકમાં ઘણો અર્થ સમાયેલો છે. શબ્દ એકલો ખાલી એક છે, બે શબ્દ, બે અક્ષરનો એક શબ્દ એક છે. પણ પ્રાય બધા જ અધ્યાત્મ શાસ્ત્રમાં અને અધ્યાત્મ વચનોમાં આત્મા એક છે એનો પ્રયોગ વારંવાર આવે છે અને એમાં ઘણો અર્થ સમાયેલો છે, કે જે અર્થ મુખ્યપણે તો અનુભવ ગોચર છે. ભાષામાં તો આનંદને આનંદ કહેવાય, આનંદ કેવો એ ભાષાથી અગોચર છે. એમ વસ્તુ એક, અભેદ એકાકાર છે એમ કહેવાય, પણ એક એક એટલે કેમ એ અનુભવ. એકત્વ છે, અભેદત્વ છે, એને પણ પ્રગટપણે અનુભવ ગોચર કરવામાં આવે છે. આ એકમાં એ સંકેત થયો ને, પછી એના અર્થ કરે કે એક આકાર છે અથવા ભેદ રહિત છે, ખંડ રહિત છે, દ્વૈત રહિત છે, અનેકપણા રહિત છે. અસ્તિ નાસ્તિથી એ પણ બધા સંકેત માત્ર છે. એક છે તે એક છે. ગુરુદેવ શ્રી એ વિષય ઉપર ભાવ પ્રગટ કરતા હતા. પરમાત્મ પ્રકાશ ને એવા અધ્યાત્મ શાસ્ત્રો ચાલતા હોય ત્યારે એમાં આ સમાધિનો વિષય જે ચાલતો હોય, નિર્વિકલ્પ સમાધિ કાળે એક અખંડ આત્મા અનુભવાય છે, એમાં એક શબ્દનો પ્રયોગ બહુ આવે છે, વારંવાર આવે છે. હું એક છું એટલે કે જાણે બીજું કોઈ નથી. દ્રષ્ટિમાં તો આમ છે, જે સમ્યક દર્શનનો દ્રષ્ટિનો પ્રકાર છે એ એવો પ્રકાર છે કે હું એક છું આ જગતમાં ને બીજું કોઈ છે જ નહીં. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એમાંથી નીકળ્યું છે, શંકરાચાર્યનું એમાંથી નીકળ્યું છે. જાણે કોઈ છે જ નહીં, હું એક એટલે એક જ છું. આત્મ સ્વભાવને એક પ્રગટ કરે છે એટલે સર્વ ભેદભાવોથી, દ્વૈત ભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. અને વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ, જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પોના સમૂહ વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. આ છેલ્લું વિશેષણ લીધું, સંકલ્પ વિકલ્પના જાળથી રહિત છે. શું? આત્મામાં સંકલ્પ વિકલ્પ ક્યાંય નથી. સંકલ્પ વિકલ્પ તો અવસ્થામાં હોય શકે, જે સામર્થ્યનો પિંડ છે એમાં સંકલ્પ વિકલ્પનો પ્રશ્ન રહેતો નથી. જેમ પ્રગટ અપ્રગટનો પ્રશ્ન નથી એમ, જેમ દ્વૈતનો પ્રશ્ન નથી એમ, કે સમસ્ત પ્રકારના સંકલ્પ વિકલ્પોના સમૂહો જેમાં વિલય થઈ ગયા છે, જેમાં એનો લય થઈ ગયો છે અથવા એનો ધ્વંસક સ્વભાવ છે. શું? રાગાદીનો ધ્વંસક સ્વભાવ છે એવો પ્રગટ કરે છે, એવો પ્રગટપણે અનુભવ કરે છે. કૌંસમાં એનો અર્થ આપ્યો છે, કે દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિ ગળ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. અન્ય પદાર્થમાં અને અન્ય ભાવમાં પોતાપણાની કલ્પના કરવી તેને સંકલ્પ કરે છે કહે છે. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે. ભેદવાળા જ્ઞાનને વિકલ્પ કહે છે. અને અન્ય પદાર્થના અધ્યાસને સંકલ્પ કહેવામાં આવે છે. પોતાપણાનો ત્યાં સંકલ્પ છે. શરીર મારું છે, નસીબ મારું છે, એ બધો રાગ મારો છે, એ બધા સંકલ્પ છે. અને જ્ઞાનમાં અનેક ભેદો ઉત્પન્ન થાય છે, તે બધા વિકલ્પો છે. કહે છે કે એનાથી રહિત એને એ ત્યાં બધું વિલીન થઈ ગયું છે એવો શુદ્ધ આત્મા છે. આવો શુદ્ધને પ્રકાશરૂપ એટલે અનુભવરૂપ થાય છે. પ્રકાશનો અર્થ અનુભવ થાય છે. અનુભવ પ્રકાશ, અનુભવનો પ્રકાશ, પ્રકાશ એટલે અનુભવનો પ્રકાશ, એવો વેદનનો પ્રકાશ એવો આવો શુદ્ધને પ્રકાશરૂપ થાય છે. શુદ્ધ નહીં અને શુદ્ધ નહીં નો વિષય એમ બંને અધ્યાત્મમાં અભેદ વિવિક્ષામાં પણ વર્ણન કરવામાં આવે છે. હવે એ શુદ્ધ નહીંને ગાથા સૂત્રથી કહે છે. આ ટીકાકાર આચાર્ય દેવે શુદ્ધ નહીંનો વિષય એ સંબંધીનો ઉપોદઘાત કળશમાં કર્યો. હવે અહીંયા સૂત્રકાર આચાર્ય દેવનું સૂત્રનો અવતરણ કરે છે. જો પસદે અપમાનમ અબધ પુઠમ અનન્યમ નિયદમ અવિશેષમ અસંજુતમ તમ શુદ્ધનયમ વિહાણી. બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, કર્મના બંધ રહિત અને પર પદાર્થના સ્પર્શથી પણ રહિત, અન્યપણા રહિત, અન્ય 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 જે અનેરી મનેરી અવસ્થાઓ થાય છે ચાર ગતિ આદિની, એનાથી પણ રહિત, ચળાચળતા રહિત, જે ચંચળતા છે એનાથી પણ રહિત, નિયત એટલે એક રૂપ, એટલે અનેક રૂપતા રહિત, ચલાચલતામાં અનેક રૂપતા રહિત, અવિશેષમ વિશેષ રહિત, ગુણ ભેદો આદિ વિશેષો પણ જેમાં ભેદો નથી, વિશેષ એટલે ભેદ, એ વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત, રાગાદી ભાવોનો જેમાં સંયોગ નથી, બંધમાં દ્રવ્ય કર્મ લેવા અને અસંયુક્તમાં રાગાદીનો સંયોગ જેને નથી એમ લેવું, અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ દેખે છે, પાંચે પ્રકારો જેમાં દેખે છે, અથવા પાંચથી જે અભેદ એક રૂપ છે એવો દેખે છે, એમ પાંચના પાંચ ભેદ પાછા નથી લેવા અહીંયા. શુદ્ધ નહીં ને ભેદ નથી, નહીંતર તર્ક કરે કોઈ કે ઉપર એમ કહ્યું કે શુદ્ધ નહીં એકાકાર પ્રગટ કરે છે, આયા તો આચાર્ય મહારાજે પાંચ ભાવના ભેદ લીધા, તો આવા પાંચ પ્રકારના ભેદ તો ખરા કે નહીં? તો કે પાંચે જેમાં અભેદપણે સમાવિષ્ટ છે, કેવી રીતે લેવું? આવા પાંચે પ્રકાર જેમાં અભેદપણે સમાઈ જાય છે એવા એક ભાવ સ્વરૂપ, પાંચના એક ભાવ સ્વરૂપ એવો જે દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. પાંચ ભાવરૂપ નથી જોતો, કે વર્ણન કર્યું પાંચનું, પણ અભિપ્રાય ત્યાં પાંચને કહેવાનો નથી, પાંચથી અભેદ છે એ અભેદને કહેવાનો અહીંયા અભિપ્રાય છે. એ પણ બતાવું છું, અધ્યાત્મમાં ભેદની મુખ્યતા નથી, અથવા નિશ્ચયમાં ભેદની મુખ્યતા નથી, વ્યવહારમાં ભેદની મુખ્યતા છે. નિશ્ચય અધ્યાત્મ તો નિશ્ચયથી સાથે જોડાયેલું છે, તો ભેદથી કહે છે એનું શું કરવું? પણ અધ્યાત્મ શાસ્ત્રમાં પણ આવા ભેદ સહિત અભેદ, ભેદપૂર્વક અભેદ બતાવે છે કે આવા પાંચ ભેદ વાળો છે, આવા પાંચ ભાવરૂપ છે એમ કીધું. શું કીધું? આવા પાંચ ભાવરૂપ છે તેને તો શુદ્ધને જાણ, શુદ્ધને એટલે શુદ્ધને નો વિષય જાણે એમ કહેવું છે. એમ ત્યાં કહેવું છે, સંકેત એવો છે ત્યાં કે ભલે ભેદથી વાત કરી હોય તો પણ ભેદને ભેદમાં અભેદ કહેવાનો અભિપ્રાય છે એને પકડવો. શું કહે છે? ભેદથી વાત ચાલતી હોય તો પણ ત્યાં કહેવાનો અભિપ્રાય નિર્દેશ અભેદને બતાવવાનો છે એવા આશયને ગ્રહણ કરવો. અને એ વાણીમાં એવો આશય રહેલો છે માટે આશયને ગ્રહણ કરવો. 679માં આશયનો વિષય આવે છે કે નહીં? જ્ઞાનીની વાણીનો આશય જુદો પડે છે, અજ્ઞાનીની વાણી કરતાં જ્ઞાનીની વાણીનો આશય જુદો પડે છે એમ કહ્યું. તો એ આશય જુદો પડે છે એટલે શું સમજવું? કે અનેક ભેદેથી કહેવાતું હોય છતાં વસ્તુનું સ્વરૂપ અભેદ છે એ કહેવાનો આશય છે, એ આશયને ત્યાં પકડવો. જો આશયને ન પકડી શકે તો એને જ્ઞાનીની વાણીને અજ્ઞાનીની વાણીનો તફાવત સમજાય, એને એક સરખું જ લાગે. 14મી ગાથામાં કોંડાચાર્ય એમ કહ્યું, એ જ વાત ફલાણા ભાઈ આમ કહે છે, એવી જ વાત કરે છે, એને એમ જ લાગે. તો કે નહીં, જ્ઞાનીનો આશય ત્યાં અભેદને બતાવવાનો છે, કેમ કે એમના લક્ષમાં અને અનુભવમાં અભેદ સ્વરૂપ છે એટલે એ ભેદપૂર્વક અભેદને દર્શાવે છે. જેને અભેદ સ્વરૂપ લક્ષમાં નથી તે અભેદથી અજાણ્યો હોવાથી ભેદને કહેતી વખતે કેવળ ભેદને કહે છે તે અભેદને કહી શકતો નથી, કેમ કે એના જ્ઞાનમાં નથી, વસ્તુ દર્શન નથી એને. એ રીતે સમજવું આ ગાથાને, એ રીતે સમજવું. ના હે શિષ્ય તું જાણ, શુદ્ધ નયમ તમ શુદ્ધ નયમ વિજાની હિ એમ કે છે. એને તું આવો શુદ્ધ નહીં છે, શુદ્ધનો વિષય આવો છે એમ હે શિષ્ય તું જાણ. ટીકા. નિશ્ચયથી અબધ અસ્પષ્ટ, પછી જુદું પાડી દીધું, બેને અલગાડી દીધો. આ જે દીપક છે ને એટલે અબધ સ્પષ્ટમાં અબધ છે ને અસ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે અને અસંયુક્ત છે એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. શું? અને એ અનુભૂતિ આત્મા જ છે. આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. જો દ્રવ પર્યાયનો એનો ભેદ કરી નાખ્યા ત્યાં, દ્રવ પર્યાયનો ભેદ લીધો નહીં, વાત ભેદથી કરીને કહ્યું કે આત્મા છે. પાછળના દ્રષ્ટાંત સહિત અહીંયા અર્થ કરશે. પાંચ શબ્દ જે કયા છે એ પાંચેના દ્રષ્ટાંત સહિત અહીંયા અર્થ કરશે એટલે ત્યાંથી આપણે લઈશું. પણ અહીંયા એમ કહેવું છે કે આવા જે પાંચ ભેદથી અભેદ સ્વરૂપે એક આત્મા છે એના અનુભવને શુદ્ધ નહીં કહે છે. જો આ પ્રમાણને ના અનુભવને શુદ્ધ નહીં ન કીધો એ, વિકલ્પ અહીંયા જે આત્માનો નિર્વિકલ્પ અનુભવ છે, શુદ્ધોપયોગ છે, તેને શુદ્ધ નહીં કહે ગયો છે, એને અહીંયા શુદ્ધ નહીં કહે છે. અને એ શુદ્ધને એક પર્યાય હોવા છતાં, એ શુદ્ધોપયોગ જ્ઞાનની પર્યાય હોવા છતાં, એ અનુભૂતિને અહીંયા એકલી પર્યાય નહીં કહેતા, એ આત્મા છે એમ કહેવામાં આવે છે. કેમ કે અનુભવમાં દ્રવ પર્યાયના ભેદ રહેતા નથી. એમ શા માટે કહ્યો? એટલા માટે કહ્યું કે અનુભવમાં આ અનુભવવા વાળો ઉપયોગ છે, અને આ અનુભવનો વિષય દ્રવ છે, શુદ્ધ નયનો વિષય જે દ્રવ છે તે છે, શુદ્ધ આત્મા છે, એમ બે ભેદ રહેતા નથી. માટે અનુભૂતિ છે તે જ આત્મા છે. પ્રદેશે પ્રદેશે વ્યાપે વ્યાપક ભાવે દ્રવ્યનો હુંપણા રૂપ ભાવે અનુભવ થતો હોવાને લીધે દ્રવ્યનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. તો ભેદથી જોઈએ તો પર્યાયનો અનુભવ છે, બિલકુલ દ્રવ્યનો અનુભવ નથી. શું દ્રવ્યમાં હું પણ સ્થાપ્યું છે? શુદ્ધ નહીં, દ્રવ્યમાં હું પણ સ્થાપ્યું છે. સ્થાપ્યું છે એટલું નહીં, અનુભવમાં વ્યાપે વ્યાપક ભાવે પ્રદેશે પ્રદેશેથી દ્રવ્યમાં હુંપણાનો અનુભવ કરે છે, માટે તે અનુભવ દ્રવ્યનો અનુભવ છે એમ કહેવામાં આવે છે. એમ કહેવામાં એક બીજો આશય એ છે કે મિથ્યાત્વ અવસ્થામાં માત્ર પર્યાયનો હુંપણે અનુભવ છે, જેમાં દ્રવ્યનું લક્ષ નથી. એવો માત્ર પર્યાય રૂપે, પર્યાયપણે, માત્ર પર્યાય ભાવે જ આખો પોતાનો અનુભવ છે એમ અહીંયા અનુભવ થતો નથી. પર્યાય દ્રવ્યને અવલંબે છે, હુંપણું કરીને અવલંબે છે, માટે દ્રવ્યનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. પર્યાય અનુભવનો, પર્યાયનો અનુભવ તો પર્યાયનો હોવાથી તેને દ્રવ્ય પર્યાયનો યુગપત અનુભવ ગણીને પ્રમાણ પણ કહેવામાં આવે છે. આમ કથનની પદ્ધતિ અનેક પ્રકારે છે. વસ્તુ તો જે છે તે છે, વાત ઘણી રીતે આવે, અનેક રીતે વાત આવે તો ક્યાંય મૂંઝાવા જેવું નથી. નિશ્ચયથી અબદ્ધ અસ્પષ્ટ એટલે કર્મથી નહીં બંધાયેલો અને નહીં સ્પર્શાયેલો, અન્ય અન્ય અવસ્થા રૂપે નહીં થતો, અનેરી અનેરી અવસ્થામાં નહીં આવતો તે રૂપે નહીં, અનેરા અનેરાપણે નહીં થતો, નિયત એક સ્વરૂપ, એક નિયત એક સ્વભાવ સ્વરૂપ રહેતો, ગુણના પણ ભેદો જેમાં વિલીન થઈ ગયા છે અથવા સમાઈ ગયા છે, એવો અવિશેષપણે સામાન્ય એકરૂપ, અવિશેષ એટલે સામાન્ય, વિશેષ નહીં તે સામાન્ય, અને અસંયુક્ત, રાગનો સંયોગ જેને નથી, રાગનો સંયોગ અવસ્થાને છે, રાગનો સંયોગ સ્વભાવને નથી. અવસ્થાની મર્યાદામાં રાગનો સંયોગ છે, અવસ્થામાં ઉત્પન્ન થાય સંયોગ રૂપે, અથવા અવસ્થામાં એનો વિયોગ થાય. સ્વભાવ તો નિરાળો પડ્યો છે એમ કે, માટે સ્વભાવ શુદ્ધ નહીંનો વિષય તો એનાથી જોડાયેલો નથી, અસંયુક્ત છે. એવા આત્માની જે અનુભૂતિ, એટલે એવા પોતાના સ્વરૂપની જે અનુભૂતિ, આત્માની એટલે થર્ડ પર્સન નહીં અહીંયા, એવા પોતાના સ્વરૂપની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, એને અહીંયા આ શાસ્ત્રમાં શુદ્ધ નહીં કહેવામાં આવ્યો છે. આ અધ્યાત્મનો શુદ્ધ નહીં છે. અને પેલું જે વર્ણન આવે તે આગમનો શુદ્ધ નહીં છે, એમ આગમ અને અધ્યાત્મ બે જુદા જુદા લેવા, અથવા અધ્યાત્મના કથન શૈલીથી અહીંયા એને શુદ્ધ નહીં કહે છે, અને જ્યાં વિગતની વાત છે ત્યાં આગમ શૈલીથી એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અને એ અનુભૂતિ તે આત્મા જ છે, અને એવા અનુભવને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે. એ આત્મા પ્રગટ્યો એમ કહે છે ત્યાં, એ જ આત્મા છે, એવો જ આત્મા છે, જેવો અનુભવ થયો એવો જ આત્મા છે. ચતુર્થ ગુણ સ્થાને ત્યાં અનુભૂતિ પ્રગટ થઈ ત્યારે કેવળ જ્ઞાન સાથે 143મી ગાથામાં મેળવીને એમ કહે છે કે સમસ્ત વિશ્વથી ઉપર તરતો છે, આખા વિશ્વથી એ ઉપર તરતો, ઉપર આવી ગયો, બધા આખા વિશ્વથી ઉપર ઉઠીને આવ્યો છે, એનું લેવલ ફરી ગયું. હવે હવે જગતના પરિભ્રમણ કરતા જીવો સાથે એની કક્ષા રહી નથી. એ રીતે શુદ્ધ નયમાં આત્મા એક જ પ્રકાશમાન છે, શું કહેવું છે, એ રીતે શુદ્ધ નયમાં તો આત્મા એક જ પ્રકાશમાન છે, એ સિવાય આત્મા સિવાય બીજું કાંઈ ત્યાં પ્રકાશમાન નથી. આત્મા સિવાય બીજું પ્રકાશમાન નહીં હોવાથી ત્યાં આત્મા સિવાય બીજું કાંઈ જણાતું નથી એમ કહેવાય છે. એ અપેક્ષા એમ કહેવાય છે કે નિજમાં નિજનું જ્ઞાન થતું હોવાથી અને ત્યાં પરનો અભાવ હોવાથી ત્યાં એકનું સ્વ જ જણાય છે, આત્મા જ જણાય છે, નિજ જ જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. હોય તો જણાય ને એમ કહે છે, શું છે જ નહીં, માટે નિજમાં નિજનું જ્ઞાન થાય છે. એક દ્રષ્ટિકોણ કેળવવા માટે એક બહુ સારો વિષય છે, એ વિષય અનુભવ પ્રકાશમાં લીધો છે કે નિજમાં નિજને જોતા નિજ જણાય છે અને નિજમાં પરને જોતા નિજને ચૂકી જવાય ને એકલું પર જણાય છે. જેમ અરીસામાં નાચતા મોરને જુઓ, ઓહો બહુ સરસ કળા કરીને નૃત્ય કરે છે મોર, તો અરીસો ભૂલી જવા છે, ભાઈ અરીસો છે. તું મોરને જોવો કે અરીસાને જોવો છે એમ કે છે. પછી મયુર પાષાણનો દ્રષ્ટાંત ત્યાં આવ્યું છે. મયુર પાષાણ એ પથ્થર એવો હોય છે જેમ કે એની અંદર એટલા બધા પહેલ હોય છે કે એના એક એક પહેલની અંદર એક એક મોર દેખાય. આખો પથ્થર તમે લ્યો તો એની અંદર સેંકડો મોર તમને દેખાય. ઝીણા 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 જેટલા પાસા પડતા હોય એ એક એક પાસો એક એક અરીસા જેવો હોય. પથ્થર હાથમાં લ્યો તો તમને સેંકડો મોર દેખાય. નહીં મોર નૃત્ય કરતો હોય ત્યારે સેંકડો મોર એક હાથે એક સાથે નાચતા હોય એવું લાગે. એક મોર તો નાચતો દેખાય દેખાય, પણ સેંકડો મોર નાચતા કોઈ જોયા હોય કોઈ મયુર પાષાણમાં જોવે તો એમ છે બહુ ભારે દેખાય છે. આ તો શું દેખાય છે, પણ ત્યાં મોર છે જ નહીં એમ કે છે. ત્યાં મોર છે જ નહીં, પણ મોરને જોવા જાય ત્યાં પથ્થરને ભૂલે છે અને જ્યાં પાષાણને જોવા જાય ત્યાં મોરને ભૂલે છે. એમ છે કે છે કે તારી સાવધાની ક્યાં છે? જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડ્યું એમાં સાવધાન થયો તો તું જ્ઞેય લુપ્ત થયો, અનેક પ્રકારના વિકાર અને વિભાવ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. અને જો તું જ્ઞાનમાં લુપ્ત થયો, એકાકાર જ્ઞાનને ત્યાં તું જોઈશ, અનેકમાં પણ એકાકાર જ્ઞાનને જોઈશ, તો જ્ઞાન સામાન્યનો એકાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતાં તને કોઈ પણ જાતનો વિભાવ ઉત્પન્ન થશે નહીં. એટલે અહીંયા એ શબ્દ ફાયદો છે. એ રીતે અનુભવમાં તો શુદ્ધ નયમાં, એટલે અનુભવમાં તો એક જ આત્મા પ્રકાશમાન છે. બીજું ન લીધો, એક શબ્દ લીધો. ઇતિ આત્મા એક એવો પ્રદ્યોતતે, આટલો શબ્દ પડ્યો છે. ઇતિ એટલે એ રીતે આત્મા એક જ, શું એક એવ પ્રદ્યોતતે, એક જ પ્રકાશમાન છે, આત્મા સિવાય બીજું કાંઈ અમને અનુભવમાં આવતો નથી. અને અમસ્તો પણ પરનો અનુભવ નથી થઈ શકતો, જાણવું થઈ શકે છે, અનુભવ થઈ શકતો નથી. પાંચ તો અનુભવ કરે છે, આ તો અનુભવની પર્યાયની વાત ચાલે છે, એમાં ક્યાંથી આવે પર? એમાં તો પર આવી શકે. પરનું જાણવું એક વાત છે, પરનું અનુભવવું તો કોઈ દિવસ બની શકે નહીં, જ્ઞાનીને કે અજ્ઞાનીને. અજ્ઞાની મિથ્યામાં મિથ્યા અનુભવથી જાણે કે મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને ઊંડું લાગ્યું, તીખું લાગ્યું, ગળ્યું લાગ્યું, હાથમાં કાંઈ માલ નથી, એ લાગ્યું લાગ્યું મારું નસું થયા વગર કરીએ છીએ. શુદ્ધ નહીં કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, શુદ્ધ નહીં એને કહો, અથવા એને આત્માનો અનુભવ કહો, અથવા એ અનુભૂતિને જ આત્મા કહો. બધું કહેવાની છૂટ છે હવે તને. અનુભવ થયા પછી કહેનારનો દોષ નથી, વચનનો કહેનારના વચનો પણ દૂષિત નથી. થોડી એમ બાજુ આમ બોલાય કે ન બોલાય, આમ કહેવાય કે ન કહેવાય, ભાઈ સમજીને બધું કહેવાય, સમજીને ગમે તે કહેવાની છૂટ છે. કેમ કે જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ બરાબર છે, એનું કથન બધું બરાબર છે, અને જેના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ નથી એનું વચન સાચું હોય તો પણ તે વચન જૂઠું છે, સાચું નથી. એમ લેવું મેં હા તો એ જૂઠો, ઠીક. સાપને સાપ કહે તો પણ જૂઠો, સાપ તો એ તો સ્થૂળ. દ્રવગુણ પર્યાયને દ્રવગુણ પર્યાય કહે તો પણ જૂઠો એમ કહેવું છે. એવી વાત છે, તો એને દ્રવ્યના સ્વરૂપની ખબર છે, ન તો ગુણના સ્વરૂપની ખબર છે, ને ન તો પર્યાયના સ્વરૂપની ખબર છે. એ ત્રણેય ભેદોનું અનુભૂતિના અભેદ અનુભવમાં જ્ઞાન થાય છે, દ્રવ્ય શું ગુણ શું ને પર્યાય શું. ત્યાં સુધી દ્રવ્યગુણ પર્યાયનું ન તો ભેદવાળું જ્ઞાન સાચું, ન તો અભેદવાળું જ્ઞાન સાચું. આમ છે, ઓગે ઓગે છે બધું જે છે. ભાવભાષણ છે, ભાવભાષણના કાળમાં છે, અને સાચું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન તો અનુભવના કાળમાં છે. અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માને અનુભૂતિ કેમ થઈ શકે. આપણે એમ કહ્યું કે આવો અનુભવ કરવો એ શુદ્ધાત્માનો આત્માનો અનુભવ છે, અથવા એ પરમાત્માના દર્શન છે, અથવા એ પરમાત્માનો સાક્ષાત્કાર છે, ત્યારે શિષ્યને ભાવના થાય છે કે તો પછી એવો અનુભવ, એવા આત્માનો અનુભવ, એવું દર્શન કેમ થઈ શકે એ મને કૃપા કરીને સમજાવો. તેનું સમાધાન કે બધસ્પ્રષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી તે બધસ્પ્રષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. હવે એક એક બોલને દ્રષ્ટાંત આપીને અહીંયા પ્રગટ કરશે, પણ એ પહેલાં પ્રતિપાદન એમ કરે છે અહીંયા કે બધપણું, સ્પર્શપણું, અન્યપણું, અનિયતપણું, અવિશેષપણું અને અસંયુક્તપણું, રાગાદિથી વિશેષપણું અને સંયુક્તપણું, એ બધા ભાવો અભૂતાર્થ છે. શું એ બધા ભાવો આત્માના સ્વરૂપરૂપણે, મૂળ સ્વરૂપપણે સાચા નથી, સત્યાર્થ નથી, એટલે ભૂતાર્થ પણ નથી. જે સત્યાર્થ હોય તે ભૂતાર્થ હોય, અને ભૂતાર્થ હોય તે સત્યાર્થ હોય. સત્યાર્થ એટલે સાચા અર્થમાં એવું સ્વરૂપ નથી. શું સત્યાર્થ એટલે સાચા અર્થમાં એવું સ્વરૂપ નથી, અને એવું સ્વરૂપ નથી એટલે એવું સ્વરૂપ વિદ્યમાનપણે પણ નથી. ભૂતપણું એ વિદ્યમાનપણું બતાવે છે, ભૂત અને અભૂત, વિદ્યમાન અને અવિદ્યમાન. સત્યાર્થમાં ખરું સ્વરૂપ અને અસત્યાર્થ એટલે ખરું સ્વરૂપ એમ નથી, એવો એનો ભાવ છે. શું તો કે બંધાયેલો, સ્પર્શાયેલો, પછી આદિમાં પાંચે લઈ લેવા, એ વગેરે ભાવો છે તે અભૂતાર્થ એટલે મૂળ સ્વરૂપમાં વિદ્યમાન નથી. એવું ખરેખર મૂળ સ્વરૂપ નહીં હોવાથી તે અભૂતાર્થ અને અસત્યાર્થ હોવાથી એ અનુભવ થઈ શકે છે. પહેલાં શક્યતા સ્થાપી છે અહીંયા, પછી વિસ્તારથી ઉત્તર આપશે, પણ પહેલાં એક વચનમાં શક્યતા સ્થાપી છે. શું કે તારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી, તારો આત્મા જેવો છે માટે એવો તને અનુભવ થાય એમાં શું વિશેષ છે. કે એવો આત્મા ન હોય તો તને અનુભવ ન થાય, પણ તમે કહ્યું એવો તો તારો આત્મા છે, અને બાકીના ભાવો એની અંદર છે નહીં, વિદ્યમાન જ નથી. પછી તને તો હું એનો અનુભવ કરવા જઈશ તો તને કાંઈ તકલીફ પડવાની નથી, જેવો આત્મા છે એવો જ તને અનુભવ થશે. એ વાત અહીંયા શું દેખાય છે, કર્મો ક્યાં દેખાય છે? શરીર દેખાય છે, ત્યાં સુધી કહો તો ઠીક વાત છે, પણ કર્મ ક્યાં ફાલ્યા, ગપ્પા હાલે એવા કઈ. હે એવું છે.